समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार एनी त्रण गाथानो स्वाध्याय आपणे पूरो कर्यो। हवे चौथी गाथाथी स्वाध्याय शुरू करीए छीए। त्रीजी गाथामां जे वात आवी एकत्व निश्चय आत्मना स्वरूपनी, एकत्व निश्चय एवं आत्मानुं स्वरूप, एवा स्वरूप ने एवा स्वरूप ने अन्य प्रकारे विचारवू, अन्य प्रकारे जोवू, एटले के एने बंद भाव रूपे जोवू, एने बंद अवस्था रूपे समझवू, એ વિરોધાભાસી લાગે છે। ત્યાં વાસ્તવમાં એવો વિચાર કરતા પણ એ વિસંવાદ, વિપરીતતા જણાય છે। આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ તો એક જ પ્રકારે હોય, એને બેપણું હોય નહીં। એની યોગ્યતાને કારણે એને પરના સંબંધે, પરના લક્ષે રાગદેશ વિભાવ ભાવ થાય અને એ પર સમય રૂપે પરિણમે, અને જ્યારે પોતે પોતાના સ્વભાવ ભાવ રૂપે પરિણમે એટલે સ્વસમય રૂપે પરિણમે, એમ એ બેપણું જે છે એ શોભા દેતું નથી। એનું તો જે મૂળ સ્વરૂપ છે, શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એવું જ એને શોભાયમાન છે। એટલે બેપણાની વાત તો એ વિપરીતતા રૂપે લાગે છે। એ વાત ત્રીજી ગાથામાં કરી અને એવા એકત્વ નિશ્ચયગત જેને પોતાને પોતાનો શુદ્ધ નિર્મળ સ્વભાવ છે અને એ રીતે જ પોતાનું પરિણમન થાય છે, એવું એ એકત્વ, એ એકત્વની હવે અસુલભતા બતાવે છે। એટલે કે એ વાત એને હજી એટલી સહજ થઈ નથી, એટલી સહેલી નથી। એ વાત હવે ચોથી ગાથામાં કરશે। ભગવાન આત્માની એવી શુદ્ધ વાત, શુદ્ધ સ્વભાવની વાત, એકત્વ નિશ્ચયગત વાત, એ એટલી સહેલી કે સુલભ નથી। અને એવી સહેલી કે સુલભ કેમ નથી એનું કારણ આપી અને એ સમજાવે છે કે એ એકત્વની અસુલભતા છે, દુર્લભ છે। ચોથી ગાથામાં અહીંયા કહે છે કે શ્રુત પરિચિત અનુભૂતા સર્વસ્ય અપી કામ ભોગ બંધ કથા, એકત્વસ્ય ઉપલંભ કેવલમ ન સુલભો વિભક્તસ્ય। તો ચોથી ગાથા બોલો।
શ્રુત પરિચિત અનુભૂતા સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભમાં।
ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે સર્વલોકને, સર્વસ્ય અપી સર્વલોકને કામ ભોગ સંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી છે। સુપરિચિતા અનુભૂતા, સુપરિચિત અનુભવતા. એટલે એ કથા તો એને સાંભળવામાં આવી છે, કામ બોધ કામ ભોગની કથાથી તો એ પરિચિત છે, એને સાંભળવામાં આવી છે, પરિચયમાં પણ આવી છે અને અનુભવવામાં પણ આવી ગઈ છે. તેથી એને સુલભ છે. સુલભ કહેતા એને સહેલી છે. પણ ભિન્ન આત્માનું એક પણ હોવું કદી સાંભળ્યું નથી. વિભક્તસ્ય ભિન્ન આત્માનું એકત્વસ્ય એકત્વસ્ય ઉપલબ્ધ, એટલે આત્માનું એકપણું, ભિન્નપણું અને એકપણું, એવું એને ક્યારેય સાંભળ્યું નથી, એવું એને પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં પણ આવ્યું નથી. તેથી એક તે સુલભ નથી, એટલે એને સુલભ નથી. શું સુલભ નથી? આત્મા સર્વથી ભિન્ન છે, ભિન્ન છે છતાં પણ એના અનંત ગુણો સ્વરૂપ, અનંતતા ગુણરૂપે હોવા છતાં, પર્યાય રૂપે હોવા છતાં એનું એકપણું છે. ભિન્નપણું અને એવું એકપણું એ આ જીવને ક્યારેય સાંભળવા પણ મળ્યું નથી, એનો પરિચય પણ થયો નથી અને અનુભવમાં પણ આવ્યું નથી. એટલે એ વાત એને સુલભ નથી, એ વાત એને હજી ખ્યાલમાં આવતી નથી, એને એ વાત બેસતી નથી, એને એ વાત ગળે ઉતરતી નથી. જ્યારે એને કામ ભોગ એટલે ઈચ્છાઓ અને એની પૂર્તિ, કામ એટલે ઈચ્છાઓ આકાંક્ષાઓ, ઇન્દ્રિયના વિષયોની ઈચ્છાઓ અને એના ભોગ, એની વાતો, એની કથા, એ કેમ પ્રાપ્ત કરવા અને એના પ્રાપ્ત કરવાના ઉપાયો સંબંધીની વાતો, એ બધું એને સાંભળવામાં પણ આવ્યું છે, એને એનો પરિચય પણ છે અને એનો અનુભવ પણ છે. એથી એ તો એને સુલભ છે, એ તો એને સહેલું છે. પણ સહેલું શું નથી? તો કે પોતાનું સ્વરૂપ, જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા અખંડ છે. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા એક રૂપે છે. એને દ્રવ્ય ગુણ પર્યાય કહીએ અને પર્યાયમાં પણ આપણે ઉત્પાદ વ્યય કહીએ, એવું એનું ભલે સ્વરૂપ રહ્યું પણ એ એક રૂપ છે, એ એક રૂપ છે. એ ભેદ કરીને તો આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. સ્વરૂપમાં ક્યાંય ભેદ નથી, ખંડિતપણું નથી, એ ખંડખંડ થયેલું નથી. એ અખંડ એક સ્વરૂપ એ ભગવાન આત્મા છે. એ અનંત ગુણ ધર્મોને ધારીને બેઠો છે અને એની અનંત પર્યાયો થઈ રહી છે. એ અનંત જ્ઞાન દર્શન સુખનું પિંડ છે. એવું એક પણ અને એ બીજા બધાથી જુદો છે, ભિન્ન છે. જગતના અનંત જીવોથી એ પોતે જુદો, ભિન્ન છે. પર્યાયથી ભિન્ન છે, શરીરથી ભિન્ન છે, રાગ દ્વેષના વિકારી ભાવોથી પણ એ ભિન્ન છે. એ એક સમયની પર્યાયથી પણ એ ખરેખર એ ભગવાન આત્મા ભિન્ન છે. એવા ભગવાન આત્માના સ્વરૂપ તરફ જે ધ્રુવ છે, જે ધ્રુવ છે એની તરફ દ્રષ્ટિ કરતા શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. એવું એને પરિચયમાં આવ્યું નથી, એવું એને ક્યારેય સાંભળ્યું નથી અને એવો એને અનુભવ થયો નથી. પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ એને થયો નથી, એ અપૂર્વ આનંદનો અનુભવ એને થયો નથી. એટલે એ બધું એને બહુ અઘરું લાગે છે, એ બધું એને મુશ્કેલ લાગે છે, એ બધું એને સમજાતું નથી, એને દુર્લભ લાગે છે, એ દશાની પ્રાપ્તિ એને ખૂબ દુર્લભ લાગે છે, એ સુલભ નથી. જેનો પરિચય થયો છે એવું કામ વાસનાનું સ્વરૂપ અને ભોગનું સ્વરૂપ અને એની વાતો, એનો ઉપદેશ વગેરે, એ બધું એને અનાદિથી જ્યારથી જીવ છે ત્યારથી એને એ સાંભળવામાં આવ્યું છે, પરિચયમાં આવ્યું છે અને અનુભવવામાં આવ્યું છે. હવે અહીંયા પ્રશ્ન થાય કે એ અનાદિથી મનુષ્યની પર્યાયમાં તો નહોતો, તો પછી એને સાંભળવામાં કેવી રીતે આવ્યું? પણ પ્રભુ, એ બધા ભાવ જે છે, એ વિભાવ ભાવ જે છે, એ શુભ અને અશુભ રૂપે થતા ભાવ, એ અન્ય ભાવ, આત્મા સિવાયના, આત્માના શુદ્ધ ભાવ સિવાયના જે ભાવ, તે બધા અન્ય ભાવ, અન્ય ભાવ કહો કે વિભાવ ભાવ કહો, અને વિભાવ ભાવ કહો કે એ રાગ દ્વેષના ભાવ કહો કે અશુદ્ધ ભાવ કહો, એ રૂપે એ પરિણમે છે, એટલે એનો એને અનુભવ છે, એનો એને અનુભવ છે. જીવને ભલે સંગની નથી થયો તો પણ એ શુભાશુભ ભાવ રૂપે પરિણમે છે, અને એના પરિણામ રૂપે એને અનાદિથી ચાર ગતિમાં એને રખડવું થયું છે, એટલે એ અનુભવમાં પણ આવ્યું છે, પરિચયમાં અને અનુભવમાં છે. જે પરિચયમાં અને અનુભવમાં નથી આવ્યું એનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, જેના વિશે એને ક્યારેય કંઈ સાંભળ્યું નથી, કદાચ સાંભળ્યું છે તો એ તરફ એણે લક્ષ્ય કર્યું નથી, કદાચ લક્ષ્ય કર્યું છે તો એનો પરિચય કર્યો નથી એ કયા પ્રકારે છે, અને એવો પુરુષાર્થ કરીને એને એનો અનુભવ નથી કર્યો, એટલે એને સુલભ નથી, સહેલું નથી. ગાથાના અર્થની વાત ચાલે છે પ્રભુ? અહીંયા ગુરુદેવે તો બહુ વાત કરી દીધી છે, આ ગાથામાં ઘણી વાત કરી છે, સમસ્ત જીવલોકની આમાં વાત આવે છે, આખો જીવલોક કેવો છે એ જીવલોકની વાત આવે છે. આપણે આગળ લઈએ ટીકા. અહીંયા કહે છે કે આ સમસ્ત જીવલોકને કોઈ એકની વાત નથી, બધા જીવની વાત લીધી છે. સમસ્ત જીવલોકને કામ ભોગ સંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે, એટલે આત્માનું એ બુરુ કરનારી છે. કઈ કથા? કામ ભોગ સંબંધી કથા. શા માટે બુરુ કરનારી છે? તો કે એને એકત્વ નિશ્ચયપણું છે, પોતાના સ્વરૂપથી એને એકત્વપણું છે, પોતાના શુદ્ધ સ્વભાવથી એને એકત્વપણું છે, એવા એકત્વપણાથી વિરુદ્ધ ની જે કથા છે તે કામ ભોગ સંબંધીની કથા છે. કોને છે આ બધું? આ જીવમાં, જીવલોકમાં રહેલા બધા જીવોને છે, જે સંસાર પર્યાયમાં રહ્યા છે એ બધા જીવને આમ જ છે, જે સિદ્ધની પર્યાયમાં છે એને એમ નથી. જેને અનુભવ કર્યો છે પોતે અને પુરુષાર્થ કરી અને એવા સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, એવા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને તો ભાવ મોક્ષની દશા વર્તે છે, એમને પણ આવું નથી. જેમનો પુરુષાર્થ આત્માને અર્થે થઈ રહ્યો છે અને એ પુરુષાર્થ દ્વારા એમણે પોતાના સ્વરૂપને અનેક વખત પ્રાપ્ત કર્યું છે, માણ્યું છે, એવા મુનિઓને પણ એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ એ દુર્લભ નથી. અરે એમ કહીએ કે મુનિ દશા નથી લીધી અને માત્ર જે ચોથા ગુણ સ્થાને છે એવો સમ્યક દ્રષ્ટિ છે એને પણ એ દુર્લભ નથી, એને અપરિચિત નથી, એને પણ પરિચય વર્તે છે. પણ એ સિવાય મિથ્યા દ્રષ્ટિ આ સમસ્ત જીવલોકના બધા જ જીવો જેને સમ્યક દર્શન નથી થયું, પોતાના સ્વરૂપનું દર્શન અને અવલોકન અને આત્માનું જ્ઞાન અને ભાન નથી થયું, એવા જીવોની વાત લીધી છે કે જે સંસાર પર્યાયમાં છે, એવા સમસ્ત જીવલોકને આ કામભોગની કથા જે છે એનો પરિચય, એનો અનુભવ છે. અને એ અનુભવ એ આત્માના શુદ્ધ નિર્મળ સ્વભાવથી, આત્માના જગતના બધા જ પદાર્થોથી અને બધા જ સજાતીય જીવોથી એને ભિન્નપણું છે, એ વાતથી એ વિરુદ્ધ વાત છે. અને એ વિરુદ્ધ વાત એના આત્માનું અત્યંત બુરું કરનારી છે. એટલે અહીંયા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને સીધી શરૂઆત જ ત્યાંથી કરી કે આ સમસ્ત જીવલોકને બધાને, એકિન્દ્રિયથી માંડી સંઘની પચેન્દ્રિય સુધી રહેલા બધા જીવોને કામભોગ સંબંધની કથા એ એકપણાથી વિરુદ્ધ હોવાથી એ આત્માનું બુરું કરનારી છે. તો પણ પૂર્વે અનંત વાર સાંભળવામાં આવી છે આ કથા આત્માનું અકલ્યાણ કરનારી છે, આત્માનું બુરું કરનારી છે, આત્માને એના પોતાના સ્વરૂપમાં જતા અટકાવનારી છે, આત્માને ચાર ગતિમાં રખડાવનારી એ કથા છે. તો પણ એવી કથા આ જીવે અને અહીંયા આ જીવ જેવા બીજા અનંત જીવો છે એ બધાએ એનો પરિચય કર્યો છે, એમને એ સાંભળવામાં આવી છે. અને સાંભળવામાં આવી છે એમની પણ અનંત વાર સાંભળવામાં આવી છે, અનંત વાર પરિચયમાં આવી છે અને અનંત વાર અનુભવમાં પણ આવી ચૂકી છે. કામ ભોગ ઇન્દ્રિયોના વિષયો, એની ઈચ્છા, એની તૃષ્ણા અને એનો ભોગ, એની કથા, એનાથી એ અપરિચિત નથી અને અનુભવ પણ કરી ચૂક્યો છે. અને અનુભવના ફળ સ્વરૂપે એને ચાર ગતિમાં ભ્રમણ પણ થયા છે. પણ આત્માની વાત એને જાણવામાં નથી આવી, કોઈએ એને કહી નથી અને કહી છે તો એને સાંભળી નથી. સાંભળી તો ત્યારે જ કહેવાય કે એને જાણે, આત્માની વાતને એ જાણે, એનો વિશ્વાસ કરે, એમાં શ્રદ્ધા કરે, એનો પરિચય કરે, એની ઓળખાણ કરે, એનો અનુભવ કરે. આવું કંઈ એને નથી કર્યું એટલે એ બધું એને અઘરું લાગે છે, એ મુશ્કેલ લાગે છે, એ દુર્લભ લાગે છે. જ્યારે જેનો પરિચય થયો છે એવા વિષયોની કથા, પરની કથા, પરના લક્ષે થતા વિકારી ભાવો એની કથા, એનું વાંચવું, વિચારવું, સમજવું એને ગમે છે, એને રૂચિ છે, એમાં એ લાગેલો રહે છે. પચેન્દ્રિય સંઘની થયો છે તો પણ સવારથી ઉઠે છે તો રાત્રે સૂઈ જાય ત્યાં સુધી એક જ વાત એને છે, વિષય સુખની પ્રાપ્તિ. પાંચ ઇન્દ્રિયો છે, એ પાંચેય ઇન્દ્રિયોના સુખ એને પ્રાપ્ત કરવા છે, એને ભોગવવા છે. અને એને માટે જ એ પ્રયત્ન કરે છે, એને માટે જ એ સંવાદ કરે છે, એને માટે જ એ વિકલ્પ કરે છે, વિચારણા કરે છે, ક્રિયા કરે છે, એના લક્ષ્ય જ બધું થાય છે. એમાં પરદ્રવ્યમાં જે કંઈ ક્રિયાઓ થવી એ પરદ્રવ્યના કારણે થાય છે, પણ આ જીવ એવા ભાવ કરે છે. ઇન્દ્રિયોના વિષયોમાંથી સુખની પ્રાપ્તિ મને થશે એવા વિભાવ ભાવે એ રહે છે. એવા વિભાવ ભાવે રહીને ઇન્દ્રિયોના વિષયોને પ્રાપ્ત કરવાને અર્થે એ પોતાની બધી જ શક્તિઓને વેડફી નાખે છે. એટલે એને એનો પરિચય છે અને અનુભવ પણ છે, અને એમાં ને એમાં જ એ રચ્યો પચ્યો રહે છે. આ રીતે એને એકવાર નહીં, અનેક વાર નહીં, પણ અનંત વાર એવો પરિચય અને અનુભવ કર્યો છે. એ બધું એના સ્વરૂપમાં જવામાં, એના આત્મામાં જવામાં, આત્માના જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપના અનુભવ કરવામાં બાધારૂપ છે, એ નડતરરૂપ છે. તેમ છતાંય એ એવો પરિચય કરી ચૂક્યો છે અને કરતો જ રહે છે. અનંત વાર એ એવો ઊંધો વિપરીત પરિચય કરી રહ્યો છે, કામ ભોગ સંબંધીનો પરિચય. કોણ કરી રહ્યો છે? એક જીવ કરે છે ના, આખો જીવલોક. અહીંયા તો આચાર્ય ભગવાન કહે છે કે આ જીવલોક એ બધા એ જ કામ કરી રહ્યા છે. મિથ્યાત્વને કારણે, મિથ્યા જ્ઞાન, ઊંધી માન્યતા, ઊંધી શ્રદ્ધાને કારણે અનાદિનો જીવ આ જ કાર્ય કરી રહ્યો છે, અને એને સુગમ પડે છે, સહેલું પડે છે. જ્યારે પોતાનું સિદ્ધ નિર્મળ સ્વરૂપ, અખંડ સ્વરૂપ, સુખમય સ્વરૂપ, શાશ્વત આનંદ દેનારું સ્વરૂપ, કેવળ જ્ઞાન રૂપ સ્વરૂપ, એની પ્રાપ્તિ, એનો પુરુષાર્થ, એનો અનુભવ, એનું લક્ષ, આ કોઈ વાતમાં એને રસ નથી, રૂચિ નથી. કેમ કે એનો એને પરિચય નથી, વસ્તુને જાણતો જ નથી. તો પછી પરિચય ક્યાંથી થાય? પરિચય નથી તો પછી અનુભવ ક્યાંથી થાય? એટલે એ વાત અહીંયા કરી અને હવે એનું કારણ સમજાવે છે કે કેમ આમ છે. અહીંયા હવે કારણ સમજાવે છે ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને. ખૂબ વિસ્તારપૂર્વક બહુ જ વાત સમજાવી છે. કહે છે કે અનંત વાર એવી વાત એને સાંભળવામાં આવી, પરિચયમાં આવી છે અને અનુભવમાં પણ આવી ચૂકી છે. એ વિસંવાદ કરનારી કામભોગની વાત છે. હવે કહે છે કે એ કેવો છે જીવલોક? આ ખીચોખીચ જીવોથી ભરેલો લોક, જીવોથી ખીચોખીચ ભરેલો લોક. તમને થશે કે ખીચોખીચ ભરેલો શબ્દ કેમ? પ્રભુ, આવા કોઈ મારા ઘરના શબ્દો નથી. આ બધા શાસ્ત્રોમાં આવતા શબ્દો અને ગુરુદેવની વાણીમાંથી જે સાંભળ્યા છે એવા શબ્દો છે પ્રભુ. તમે જોશો તો કેટલા જીવ છે. એકિન્દ્રિય જીવનો વિચાર કરો, નિગોદના જીવનો વિચાર કરો તો તમને લાગશે કે કેટલા જીવ. જીવલોક આખો ખીચોખીચ ભરેલો દેખાશે. એક પાણીના ટીપાની અંદર, એક પાણીનું ટીપું લઈએ, એને માઇક્રોસ્કોપમાં જઈએ તો એમાં દેખાય આપણને કેટલા જીવો દેખાય, એ કેટલી સંખ્યામાં જોવામાં મળે. એને આપણે ગણીએ તો હજારની સંખ્યામાં જોવા મળે. અને હલતા ચાલતા આપણને દેખાય. વિબ્રિયો કોલેરી અમે તો જોયા છે પ્રભુ, હલતા હોય, પૂંછડી સાથે હલતા જીવો દેખાય. અને એને કાઉન્ટ પણ કરી શકીએ આપણે, માઇક્રોસ્કોપમાં જોઈને કાઉન્ટ પણ કરીએ કે આટલા નાનકડા બિંદુની અંદર, પાણીના ટીપાની અંદર આટલા જીવો. તો એ રીતે વિચાર કરવા જઈએ તો આ જગતમાં જીવો કેટલા. જે ઘાસ ઉગ્યું છે ને બેકયાર્ડમાં, જે ઘાસ ઉગ્યું છે એ એક એક ઘાસને લઈએ તો એ તો એક જીવ થાય, પણ એના મૂળમાં બીજા જે બેક્ટેરિયા મૂળ સાથે રહ્યા છે ને, એ બેક્ટેરિયાનો જો વિચાર કરીએ તો કેટલા થાય, બેક્ટેરિયાનો વિચાર કરીએ તો કેટલા થાય, કેટલા જીવો. એકિન્દ્રિય જીવો અને નિગોદના જીવને તો એક શરીર પણ નથી. એટલા બધા જીવો, એટલે એમ કહેવામાં આવે છે કે આ જીવલોક આખો જીવોથી ખીચોખીચ ભરેલો છે, જીવોથી ખીચોખીચ ભરેલો છે. જીવ ક્યાં નથી? બધે જીવો છે. નિગોદના જીવો ક્યાં નથી? સિદ્ધશિલા ઉપર પણ નિગોદના જીવો છે. જગ્યા કોઈ બાકી નથી જ્યાં જ્યાં નિગોદના જીવો ન હોય. સ્થાવર જીવો એનો વિચાર કરીએ, આ બધા વનસ્પતિ કાયનો વિચાર કરીએ, અને પાણીના જીવોનો બધાનો વિચાર કરીએ તો કેટલા જીવો. એટલે એવો આ જીવલોક છે. પછી તો ત્રસની વાત કરીએ તો બે ઇન્દ્રિય ને ત્રણ ઇન્દ્રિય ને ચાર ઇન્દ્રિય વાળા અને પાંચ ઇન્દ્રિય વાળા આ તિર્યંચો અને મનુષ્યો તો બહુ ઓછા, એમાં મનુષ્યો તો ઘણા ઓછા. મનુષ્યો કરતા અસંખ્યાત ગણા તો નારકી છે, અને નારકી કરતા અસંખ્યાત ગણા દેવો છે, અને દેવો કરતા અસંખ્યાત ગણા તિર્યંચ છે. અને એમાં પછી એક ઇન્દ્રિયની તો શું વાત કરવી. એટલે આવો જીવલોક આખો એનો વિચાર કરવાનો છે. આચાર્ય ભગવાન એની વાત કરે છે કે એ જીવલોક કેવો છે. જીવલોક તો ભલે આ રીતે રહ્યો, આટલા જીવો રહ્યા, પણ વાત બીજી કરવી છે. વાત એ કરવી છે કે એ જીવલોક કેવો છે. એટલે કે જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે. જીવલોકની વાત કરે છે. આ જીવોનો જે લોક, તે જીવલોક એ સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, અને નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તન ને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે. કેવો છે જીવલોક? સંસારરૂપી ચક્ર. સંસાર શું છે? દરેક જીવને પોતાનો સંસાર છે. શું સંસાર છે? એના ભાવ છે એ એનો સંસાર છે. જેવા ભાવ કરે છે એ ભાવને અનુરૂપ એની ગતિ થાય છે, એ જ એનો સંસાર છે. જગતના પદાર્થો કોઈ સંસાર નથી. દરેક જીવને એના પોતાના ભાવ છે, અને એ ભાવ રૂપે એ પરિણમન કરે છે તો એને અનેક પ્રકારે ગતિ થાય છે, અને ગતિને અનુરૂપ શરીર એ પ્રાપ્ત કરે છે. એ બધું પૂતગળ છે. ગતિને અનુરૂપ શરીર જે પ્રાપ્ત કરે છે એ શરીર એનું નથી, એ પૂતગળ છે. એ જીવની સાથે રહ્યું છે, પણ ગતિ છે એ જીવની છે. ગતિ છે તે જીવની છે. ચાર ગતિની વાત કરી, એ ગતિ એ જીવની છે. શુદ્ધ સ્વરૂપ છે એની સિદ્ધ ગતિ હોવી જોઈએ, પણ એવી સિદ્ધ ગતિ જ્યાં સુધી એને પ્રાપ્ત નથી કરી ત્યાં સુધી એ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. અને એ ચાર ગતિમાં ભ્રમણ કરવાનું કારણ એને એના પોતાના વિભાવ ભાવો છે. વિભાવ કહેતા એમાં રાગ દ્વેષ બધું આવી ગયું. રાગ દ્વેષ કહીએ એટલે ક્રોધ, માન, માયા અને લોભ ચારે આવી જાય. ક્રોધ અને માન છે તે દ્વેષ ભાવ છે, માયા અને લોભ છે તે રાગ ભાવ છે. પણ બધું એ વિભાવ કહેતા અશુભ, અશુદ્ધ ભાવ છે એવો એનો અર્થ થાય. અને એવા અશુદ્ધ ભાવ એટલે અશુદ્ધ એટલે આત્માનો જે સ્વભાવ છે એ સ્વભાવ ભાવને છોડીને અન્ય વિપરીત ભાવ, શુદ્ધ ભાવને છોડીને અન્ય ભાવ છે તે અશુદ્ધ ભાવ છે, વિભાવ ભાવ છે. જે ન હોવો જોઈએ અને જે રહ્યો છે, જે ખરેખર તો શુદ્ધ હોવો જોઈએ એને બદલે વિભાવ ભાવ રહ્યો છે, તો એવા વિભાવ ભાવને કારણે એ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. એવું ચાર ગતિરૂપ જે ભ્રમણ છે એ એનું સંસાર ચક્ર. એવા સંસાર ચક્રમાં એ સ્થિત છે, એટલે કે સંસાર ચક્રમાં જ રહ્યો છે. એમાંથી બહાર નીકળે તો સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે, પંચમ ગતિને પ્રાપ્ત કરે. પણ એ સંસારરૂપી ચક્રના મધ્યમાં એ જીવ રહ્યો છે. બધા જીવ રહ્યા છે એટલે એ જીવલોક આખો સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે. અને શું કરે છે? એ શું કરે છે તો કે નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ પરાવર્તનો કરે છે. કેટલા? અનંત પરાવર્તનો કર્યા છે, કરી રહ્યો છે. એટલે એને એવું ભ્રમણ થાય છે. પરાવર્તન એટલે શું? દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર परावर्तन, काल परावर्तन, भव परावर्तन, भाव परावर्तन, એટલે એવા અનંત દ્રવ્યોના સંબંધમાં આવવું, એક દ્રવ્યના સંબંધમાં આવવું, ત્યાંથી એને છોડીને બીજાનામાં આવવું, બીજાને છોડીને ત્રીજાનામાં આવવું, એમ કેટલાય દ્રવ્યો સાથેનો સંબંધ એ દ્રવ્ય પરાવર્તન છે. હવે એમાં એક વાત બીજી છે કે નિગોદમાંથી હજી જીવ બહાર નથી નીકળ્યો તો પછી એને એ પ્રમાણે દ્રવ્ય પરાવર્તન હશે? તો હા, એને માટે ગુરુદેવે સ્પષ્ટતા એ રીતે કરી છે કે એમ જ છે. ભલે ને એ ત્યાંથી નિગોદમાંથી નથી નીકળ્યો તો પણ શું છે, તો પણ એને ભાવ કેવા છે, જે ભાવ એના વર્તે છે એ ભાવ એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવના પરાવર્તન કરાવનારા ભાવ છે. એટલે એને એ અપેક્ષાથી જે નિગોદમાંથી નીકળ્યો નથી એને પણ એવા પરાવર્તન છે. ગુરુદેવે એ વિશે ખૂબ સ્પષ્ટતા કહી છે એમના પ્રવચનની અંદર, કાગાથા ઉપરના જે પ્રવચનો છે એમાં એમણે સ્પષ્ટતા કરી છે. તો નિરંતર એ આ જીવને એક દ્રવ્યથી પરાવર્તન થાય છે, ક્ષેત્રથી, ક્ષેત્ર બદલાય છે, ક્ષેત્ર બદલાય છે એટલે કે જીવ બધા જ ક્ષેત્રોમાં જાય છે એમ કહેવાનો ભાવ છે એમ નથી, અનંત ક્ષેત્રો એને બદલ્યા છે એમ પણ કહેવાનો આશય નથી. પણ એના જે ભાવ છે એ ભાવ એવા છે કે એ શક્તિ અપેક્ષાએ એ અનંત ક્ષેત્રોમાં જઈ શકે એવા છે, અનંત ક્ષેત્રમાં એ શક્તિ અપેક્ષાએ જઈ શકે એટલે એને એ અનંત ક્ષેત્ર પરાવર્તન કહેવામાં આવ્યું. કાળ પરાવર્તન અનાદિનો છે, અનંત કાળથી એ છે એટલે અનંત કાળ વીતી ગયો છે એટલે કાળનું પણ એને એ રીતે પરાવર્તન થયું. અને ભવ કર્યા છે, કેટલા ભવ કર્યા, ગણી ન શકાય એટલા ભવો એને કર્યા છે. એને અનંત કાળથી એ અનાદિ છે, એની આદિ નથી એટલે જ્યારથી છે ત્યારથી એ કોઈક પર્યાયમાં છે, એટલે એ જે પર્યાયમાં છે એ ભવ છે એનો, તો એ રીતે એને કેટલા ભવ કર્યા એટલે એવા ભવના પણ એને પરાવર્તનો થયા. અને ભાવરૂપ કોઈ એક ભાવમાં સ્થિર થઈ શક્યો નથી, કોઈ એક ભાવમાં એ સ્થિર થઈ શકે નહીં. કોઈ પણ જીવ જો એક ભાવમાં સ્થિર થવું હોય તો માત્ર શુદ્ધ ભાવમાં જ સ્થિર થઈ શકે, શુદ્ધ ભાવ સિવાય બીજા કોઈ અન્ય ગમે તેવા શુભ કે અશુભ ભાવમાં એ સ્થિર થઈ શકે જ નહીં. એટલે એને ભાવ તો બદલાય બદલાય ને બદલાય જ, એટલે એ ભાવના પરાવર્તનો છે. ભાવ એક મિનિટમાં કેટલા ભાવ કરે, વર્તમાનમાં એ એક મિનિટમાં બેઠો બેઠો કેટલા ભાવ કરે છે, જેટલા ભાવ કરે છે એ દરેક ભાવ એ અશુદ્ધ ભાવ છે. અને અશુદ્ધ ભાવ બે પ્રકારે જ હોય, શુભ અથવા અશુભ. જો શાંતિથી સાંભળવા જેવી વાત છે, અહીંયા બંધની વાત જે ગઈકાલે વાત હતી એમાં જરાક થોડીક વધારે સ્પષ્ટતા આપે એવી વાત છે, કેમ કે જુદા જુદા શાસ્ત્રમાં જુદી જુદી વસ્તુને મુખ્ય કરીને કહેવામાં આવ્યું હોય ને ત્યારે એમ વાત જુદી જુદી રીતે કહેવામાં આવી હોય, ત્યાં એ અપેક્ષા સમજવી અને એક વાતને પકડી ન રાખવી. રાગ એ બંધનું કારણ છે એમ પણ કહેવાય, રાગને કારણે બંધ થાય છે અને રાગને કારણે એને ભ્રમણ પણ થાય છે, એ વાત બરાબર. રાગ આદિ એટલે રાગ અને દ્વેષને કારણે, અને એ જ રાગ જે છે એ રાગનો વિચાર આગળ કરવા બેસીએ તો રાગ ખરેખર શું છે, રાગને જ કદાચ એ ભાવ બંધ કહ્યો તો ભલે કહ્યો, તો પછી એવા ભાવ બંધ શબ્દ આપવાની કે આશ્રવ શબ્દ આપવાની જરૂર શા માટે પડત? એટલે સમજવાનું એ છે કે જ્યાં જે અપેક્ષા સમજાવવી હોય મુખ્યતાથી ત્યાં એ રીતે નિરૂપણ કરવામાં આવે. ખરેખર તો શું છે કે એક શુદ્ધ ભાવ એક જ છે, શુદ્ધ ભાવ એનો આત્માનું પોતાનું સ્વરૂપ છે, એવો જે શુદ્ધ ભાવ એક પ્રકારે એક જ શુદ્ધ ભાવ જે છે તે, એની પર્યાયની વાત નથી, શુદ્ધ ભાવ એનો એક છે. એ શુદ્ધ ભાવ એ પરિણમન નહીં કરતા એ એનાથી અન્ય ભાવે પરિણમન કરે એ ગમે તે પ્રકારનો ભાવ હોય તો એ ભાવને કારણે એને બંધ થાય છે એટલે એ ભાવ બંધ કહેવાય. હવે ભાવ શું છે કે ભાવને આગળ વધીને બીજા લેબલ કરવા હોય તો આપણે રાગ અને દ્વેષ એવા લેબલ ભાવ ના કરી શકીએ. એટલે એમ કહી શકીએ કે ભાવ એ રાગ ભાવ છે કે દ્વેષ ભાવ છે, પણ એ મૂળ વસ્તુ શું છે તો શુદ્ધ ભાવથી જુદી વસ્તુ છે, અન્ય ભાવ છે. આત્માનો જે સ્વરૂપ છે અને જેવો શુદ્ધ ભાવ છે એના સિવાય પોતે પોતાના સ્વરૂપના ભાવે નથી. અને બીજો ભાવ છે તો એ દરેક ભાવ છે એ અશુદ્ધ ભાવ છે, અને અશુદ્ધ ભાવ એ રાગ રૂપે કે દ્વેષ રૂપે હોય, અને રાગમાં એ શુભ રાગ રૂપે હોય કે અશુભ રાગ રૂપે હોય. પણ મૂળ વસ્તુ એ છે ભાવ છે, અને ભાવ છે એ ભાવ છે તો બંધ છે. ભાવ થાય છે કયો સમય એવો છે કે જ્યારે એને ભાવ ન થતો હોય. કોઈ પણ જીવને ભાવ ન થતો હોય એટલે પોતાના આત્માના ભાવ સિવાય જે બીજા ભાવ જે થાય છે એમાં એવો કોઈ સમય છે કે જ્યારે એને એવો કોઈ પણ ભાવ ન થતો હોય? દરેક સમયે સમયે એને કોઈક ને કોઈક પ્રકારનો ભાવ છે, તો દરેક સમયે એ પોતાના શુદ્ધ ભાવે નથી એટલે એ કર્મ બાંધે છે. કર્મ બાંધે છે એટલે ભાવ બંધ થયો કહેવાય, અથવા તો એમ કહીએ કે એ જે ભાવ કરે છે એ ભાવની એક લોગ ફાઇલ રહે છે. એ ભાવ કયા ભાવ કર્યા એની એક નોંધ રહેવી, અને એ નોંધને આપણે કર્મ અને શરીર તરીકે પણ ઓળખીએ. પણ જ્યાં જે વાતને સમજાવવી હોય ત્યાં એ રીતે લેવામાં આવે. હવે એમાં એનું નિમિત્ત તરીકે એમ જણાવ્યું કે એ કર્મના નિમિત્તે થાય, ત્યારે કર્મના નિમિત્તે થાય એમાં પણ સમજવા જેવું છે કે કર્મના નિમિત્તે થાય એમ જ કહેવું પડે. શુક્રા એમ કહેવું પડે કે કયો સમય એવો છે કે જ્યારે કોઈ પણ કર્મનો ઉદય ના આવતો હોય એવો કોઈ સમય છે? આ જીવને સંસારી અવસ્થામાં કયો સમય એવો? દરેક સમયે કંઈ ને કંઈ એને ઉદયમાં આવી રહ્યું છે, કંઈ ને કંઈ એને ઉદયમાં તો આવી જ રહ્યું છે. એક પણ સમય એવો નથી કે કંઈ ઉદયમાં ના આવતું હોય. એટલે પૂર્વે જેટલા ભાવ કર્યા છે એ પ્રમાણે એના ભાવ બંધને એ ભાવ બંધની સામે જે બીજો બંધ જે થાય છે દ્રવ્ય બંધ, એ જુદી વસ્તુ છે, એ પૂતગળનો છે, એમાં જીવનું કંઈ નથી, એટલે એ પૂતગળના એવા બંધ થયા છે. અને એ પૂતગળ પૂતગળનું કાર્ય કરે છે, એ બંધાય છે અને છૂટા પડે છે. એ ઉદયમાં આવવું એટલે એ ફળ આપે. પણ એવો કયો સમય છે કે જ્યારે કંઈ પણ ઉદયમાં ન હોય? એવું તો બનતું જ નથી. એટલે એમ કહેવામાં આવે કે ઉદયમાં કંઈ ને કંઈ આવી રહ્યું છે, એની સાથે જોડાય છે. મૂળ વસ્તુ એ છે કે એની સાથે એનું જોડાણ છે. પરના લક્ષ્ય થતા ભાવ એ રાગ કે દ્વેષ રૂપ ગમે તે રૂપે હોય, પણ એ એમાં લક્ષ્ય પરનું છે, સ્વનું લક્ષ્ય નથી, એટલે એને બંધ પડે છે. બંધ પડવાનું મૂળ કારણ એ છે. અને બંધની વાત વધારે વિસ્તારથી લેવામાં આવી છે. પાંચ મૂળ કારણ એના બંધના આપવામાં આવ્યા છે. જીવને માટે બંધના પાંચ કારણ આપવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલું કારણ જે છે તે મિથ્યાત્વ છે, બીજું કારણ છે તે અવિરતી છે, ત્રીજું છે પ્રમાદ છે, ચોથું કસાય છે, અને પાંચમું યોગ છે. અને એના જવાના એ પણ એ જ ક્રમમાં જાય છે. એ જવાનું જે કારણો જાય છે એ પણ એ જ રીતે ક્રમમાં જ જાય છે, પહેલું મિથ્યાત્વ જાય છે, પછી અવિરતિ જાય છે, મિથ્યાત્વ ચોથા ગુણસ્થાને જાય છે, અવિરતિ પાંચમા અથવા છઠ્ઠા ગુણસ્થાને જાય, પ્રમાદ છે તે સાતમા ગુણસ્થાને જાય છે, કસાય પૂર્ણપણે બારમા ગુણસ્થાને જાય છે, અને યોગ ચૌદમા ગુણસ્થાને જાય છે. એટલે એ રીતે બંધની વાત તો ઘણી વિસ્તારથી મોક્ષશાસ્ત્રમાં એટલે તત્વાર સૂત્રમાં ખૂબ સરસ રીતે સમજાવવામાં આવી છે. આશ્રવ અને બંધ બંને એક સમયમાં થાય છે, પણ વસ્તુ જુદી છે. એટલા માટે જ એનો ખૂબ વિસ્તાર બંધની રીતે લેવામાં આવ્યો છે, પણ ત્યાં જે સમજાવવું જે છે એ બંધને સમજાવવો છે. એટલે જ્યારે કર્મને સમજાવવા હોય અને કર્મની પ્રકૃતિની વાત કરવી હોય ત્યારે કર્મને મુખ્ય કરીને વાત કરવામાં આવે કે આ પ્રકૃતિ આ રીતે બંધાય છે. એટલે એમાં પ્રદેશ બંધ જે છે, પ્રકૃતિ બંધ એટલે પ્રકૃતિ એટલે કઈ જાતનું કર્મ, પ્રદેશ બંધ. હવે પ્રદેશ બંધ તો આત્માના પ્રદેશની સમીપમાં જે રહે છે, એટલે કે કેટલા કારણે વ્રજકણો એ આવે છે એ જણાવનારો એ પ્રદેશ બંધ છે, અને કેટલી તીવ્રતાથી કર્યું છે એ જણાવનાર એના સ્થિતિ બંધને અનુભાગ બંધ છે. એટલે બંધારણ તો એવું જ હોય, એમાં ફેર ન હોય. પણ મૂળ કારણ શું છે, એક સહેલામાં સહેલી રીતે કંઈ પણ સમજવું હોય ને બધે લાગુ પડે એવી રીતે વાત કરીએ તો એક જ કારણ છે કે પોતે પોતાના સ્વભાવને છોડીને બીજા ભાવે થયો, એટલે કોઈક જગ્યાએ એની નોંધ રહી જાય છે. એ નોંધ રહે છે અને એ નોંધ જે છે એ તો આત્માના ભાવરૂપે નોંધ રહી છે, અને જેવા એ ભાવ કર્યા છે એવા પરિણામ થાય છે. એવા પરિણામ થાય છે એટલે એને લીધે પરિણામ જે છે તે ભાવ થાય છે, એના પરિણામ રૂપે એને બંધ થાય છે. હવે આવું અનાદિનું ચાલ્યું આવે છે અને એને આપણે એનો જીવનો સંસાર કહીએ છીએ. અને એ સંસારની અંદર એવું થતાં એ નવા નવા કર્મ બાંધે છે. કોઈ સમય એનો ખાલી જતો જ નથી કે જ્યારે એ કર્મ ન બાંધતો હોય. જાગૃતિ આવે ત્યારે એને કર્મ બંધાવવાનું ઓછું થાય. કેવી જાગૃતિ આવે? પોતે પોતાના સ્વભાવ ભાવે રહેવાની જાગૃતિ આવે ત્યારે. અને સાચા અર્થમાં કહીએ તો એમ જ કહેવાય કે જો આશ્રવ ન થાય એટલે કે સંવર થાય તો આશ્રવની સામે સંવરને મૂકવામાં આવે છે અને બંધની સામે નિર્જરાને છે કે બંધ જે પડ્યા છે તો પછી એની નિર્જરા થવી એ જરૂરી છે. અને આશ્રવ ન થવા, નવા આશ્રવ ન થવા એને માટે સંવર મૂકવામાં આવે. એટલે સંવર શું છે? પોતાના સ્વરૂપમાં પોતાના સ્વભાવ ભાવે રહેવું એનું નામ સંવર છે. એટલે સંવર જો થાય છે તો જ એને વિભાવ ભાવે રૂપે પરિણમવું નથી થતું, તો નવા બંધ થતા નથી. બીજી રીતે પણ કહીએ તો એમની કર્મની અત્યારે વાત આપણે નથી લેવી. કર્મ સંબંધીની વાત કરતા હોય, કર્મની મુખ્યતાથી વાત કરતા હોય તો વાત જુદા પ્રકારે આવે છે. સમ્યક દર્શનની અપેક્ષાથી વાત કરતા હોઈએ, એમાં મોહનીય કર્મની વાત કરતા હોય, દર્શન મોહનીયની વાત કરતા હોય તો અમુક રીતે વાત આવે છે. કસાયની અપેક્ષાથી વાત કરતા હોઈએ તો અમુક રીતે વાત આવે છે. પણ મૂળભૂત વસ્તુમાં શું છે એમાં ક્યાંય ફેર પડતો નથી, એ વાતને સમજવાની છે કે જીવની મોટામાં મોટી ભૂલ જો કંઈ પણ હોય તો એ પોતે પોતાના સ્વરૂપને ભૂલી અને જે ભાવે પરિણમી રહ્યો છે એ બધું એને આ સંસારમાં ભ્રમણ કરાવવા માટે છે. પછી એને આખું આપણે તત્વજ્ઞાનની રીતે જે રીતે મૂકીએ છીએ અહીંયા એ વાત લીધી છે કે એને આ ભાવ જે છે એ મુખ્યતાથી કહીએ તો ભાવરૂપે પરાવર્તનો જે થાય છે એ જીવને રખડવાનું મોટામાં મોટું કારણ છે. ભાવરા પરાવર્તનો એટલે કૃપાળુદેવે પણ એ વાત લીધી છે કે એવા અન્ય ભાવે ક્યાં તમે રાચી રહ્યા છો. ક્ષણ ક્ષણ ભાવ મરણ એ વાત એમણે લીધી છે. ક્ષણ ક્ષણ ભાવ મરણે કા હો રાચી રહો. દરેક ક્ષણે તમે ભાવ મરણ કરો છો. એટલે ભાવ મરણ કરો છો એટલે તમારો જે સ્વભાવ છે એનો શુદ્ધ ભાવ હોય એ ભાવ રૂપે પરિણમવાનું છે, તો એવા ભાવનું મરણ કરી અને વિભાવ ભાવે વર્તો છો એટલે તમારા શુદ્ધ સ્વભાવ ભાવનું મરણ એ દરેક ક્ષણે કરો છો. જ્યારે આત્માના જેવો સ્વભાવ છે, જેવું સ્વરૂપ છે, એવા ભાવે તમે પરિણમન કરતા જ નથી, એટલે એ ભાવ મરણની વાત કરી છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે રાચી રહો. એ ભાવ મરણને બહુ સમજવા જેવું છે. ભાવ મરણ રોકી શકાય? જરૂર રોકી શકાય. કેવી રીતે રોકી શકાય? તો કે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને રહીએ તો ભાવ બીજો થાય નહીં, એ જ ભાવે રહીએ તો પછી ભાવ મરણ નથી. એવું કોને થાય છે? તો કે જે પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એ પોતે પોતાના સ્વરૂપના ભાવે રહ્યો છે, એને હવે કોઈ બીજા અન્ય ભાવે પરિણમન થતું જ નથી, એને ભાવ મરણ નથી, એટલે એને ભાવ મોક્ષ છે. કેવળી ભગવાન તીર્થંકર ભગવાનને ભાવ મોક્ષ છે, એમને ભાવ મરણ નથી. અહીં આ વાત આગળ એ ચાલે છે કે જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે આ જીવોની વાત ચાલે છે, અને એ આ બધા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવ રૂપ અનંત પરાવર્તનો કરી રહ્યો છે, એને લીધે એને ભ્રમણ પ્રાપ્ત થયું છે. એ સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે. કોણ? એક છત્રરૂપી, એક જ જેનું સામ્રાજ્ય ચાલે, જેમ ચક્રવર્તીનું સામ્રાજ્ય બધે ચાલતું હોય એ જ રીતે જેનું આ समस्त जीवलोक ऊपर साम्राज्य चाले छे ए उन कौन? तो के मोह रूपी भूत मिथ्यात्व। ए मिथ्यात्व जे छे ए मिथ्यात्व एने क्या लई जाय छे, क्या दोरे छे, एनी पासे शुं करावे छे? तो के बळदनी जेम एनी पासे भार वहेड़ावे छे। जेम पेलो बळद जे छे ए गाणी ऊपर लाग्यो छे ने एने એને ભાર વેવડાવે એની ઉપર લઈને ફર્યા કરે છે, ત્યાં એમ ચાર ગતિના ભ્રમણો કર્યા કરે છે અને એ ભારને ખેંચ્યા કરે છે, અથવા તો એ ભાર લઈને ગાડામાં જોડાયો છે અને જેમ ભાર સહન કરે છે એવી રીતે આ મોહ મિથ્યાત્વ જે છે એ મિથ્યાત્વ જગતના બધા જીવો પાસે એ ભાર વહેવડાવે છે। શેનો ભાર વહેવડાવે છે? તો કે એ વિભાવ ભાવ રૂપે જે એનું પરિણમન થાય છે, જે એનું રખડવું થાય છે, એવો ભાર એને વહેવડાવે છે। અને એમ કરતા શું થાય છે? તો કે એવું કરતા જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, આકળો બની બનીને મૃગજળ જેવા વિષય ગ્રામને, ઇન્દ્રિયોના વિષયના સમૂહને જે ઘેરો ઘાલે છે અને જે પરસ્પર આચાર્યપણું પણ કરે છે, અર્થાંત બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે, એને તૃષ્ણા પેદા થાય છે। ઇન્દ્રિયોના વિષયો ભોગની ઈચ્છા આકાંક્ષા અભિલાષા થાય છે અને એની પાછળ એ દોડે છે મૃગજળની જેમ। મૃગજળ એટલે જ્યાં જળ નથી અને મૃગ એની પાછળ દોડ્યા કરે છે કે ત્યાં એને જળ દેખાય છે એમ કરીને, આ પણ એવા સુખના આભાસ, ઇન્દ્રિય સુખના આભાસની પાછળ એ દોડ્યા કરે છે। કેમ દોડ્યા કરે છે, કેમ એ કરે છે એવું? તો કે મોહને કારણે, મોહરૂપી મોટું ભૂત છે, મોહરૂપી ભૂત એને એ આ સંસારનો ભાર વહેવડાવે છે અને આ સંસાર એને કેમ રહ્યો છે, આ ચાર ગતિમાં ભ્રમણ કેમ રહ્યું છે? તો એ મિથ્યાત્વને કારણે એ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ બુદ્ધિ રાખીને એ એની પાછળ પડ્યો છે। મિથ્યાત્વને કારણે એ જ્યાં સુખ નથી ત્યાં સુખની માન્યતા કરે છે। મિથ્યાત્વને કારણે જ્યાં સુખ છે ત્યાં એ પ્રયત્ન કરતો નથી। મિથ્યાત્વને કારણે જે સત્ય સ્વરૂપ નથી એને એ સત્ય માને છે, જેનું અસ્તિત્વ પણ નથી એને એ ત્યાં અસ્તિત્વ રૂપે માને છે, અને જેનું સત્ય સ્વરૂપ છે એને એ અસત્ય માને છે। મિથ્યાત્વને કારણે આ બધી ઊંધી માન્યતાઓ એની ચાલી રહી છે, એટલે જ્યાં જે નથી ત્યાં તેની કલ્પના કરતો થકો એની પાછળ એ દોટ મૂકે છે અને એમ જ એનો સંસાર ચાલે છે। એક ક્ષેત્રથી બીજું ક્ષેત્ર, એક દ્રવ્યથી બીજું દ્રવ્ય, એક સમયથી બીજો સમય, એક ભવથી બીજો ભવ, એમ એના અનંતા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભવ છે અને એનું મૂળ કારણ એવા ભાવ છે। પણ ભાવની સાથે જો એને મિથ્યાત્વ ન હોત તો આવું કંઈ બનત નહીં। એટલે અહીંયા એમ કહે છે કે એ કરાવનારું એ મોહ મિથ્યાત્વ છે, મિથ્યાત્વ રૂપી ભૂતળું છે। મિથ્યાત્વ એને અનાદિનું છે, પહેલાં એને સમ્યત્વ હતું ને પછી મિથ્યાત્વ થયું એમ તો છે નહીં। મિથ્યાત્વ અનાદિનું છે અને મિથ્યાત્વ બધાને છે, એટલે એ મિથ્યાત્વનું સામ્રાજ્ય છે। એટલે એમ કહ્યું કે એક છત્ર છે, એક છત્ર વિશ્વ આખાને એક મિથ્યાત્વનું જ છત્ર છે અને એ મિથ્યાત્વ બધાને રહ્યું છે, એટલે એની એના નીચે એ છત્ર નીચે એ મિથ્યાત્વની છાયા નીચે મિથ્યાત્વના આલંબનને કારણે મિથ્યાત્વને ગ્રહણ કરીને એ ભાર વહે છે અને એમાં શું અનુભવે છે? તો કે એ દાહને અનુભવે છે, એ દાજે છે। કેવી રીતે દાજે છે? તો કે તૃષ્ણા રૂપે એ દાજે છે, એને તૃષ્ણાની આગ છે અને તૃષ્ણારૂપી રોગ ની આગમાં એને અંતરમાં પીડા થઈ રહી છે, એને આકુળતા છે. ઈચ્છાને કારણે એને પોતાના આત્મપ્રદેશોનું કંપન થાય છે. ભોગને કારણે પણ એને આત્મપ્રદેશોનું કંપન થાય છે. આત્મપ્રદેશોનું કંપન શુભ ભાવમાં પણ થાય અને અશુભ ભાવમાં પણ થાય. પોતાનો જેવો સ્વભાવ છે એ ભાવે જો નથી વર્તતો તો એના આત્મપ્રદેશોનું ઘણું કંપન થાય છે. એટલે એ આકુળતા જે છે એ વખતે પણ એને દુઃખ આપનારી છે, અને પછી એના પરિણામ રૂપે એને જે ભાવબંધ થાય છે એ રીતે પણ એને દુઃખ આપનારી છે. આકુળતા અને નિરાકુળતા બે શબ્દ છે. આકુળતા લક્ષણ જે છે એ દુઃખનું છે, અને નિરાકુળતા લક્ષણ છે તે સુખનું છે. એ નિરાકુળતા છે એ વખતે આત્માને એના આત્મપ્રદેશોનું કંપન થતું નથી, જ્યારે આકુળતા છે ત્યારે એને આત્મપ્રદેશોનું ઘણું કંપન થાય છે. એ વખતે એને શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય પણ એને આકુળતા છે, અને આકુળતા જે છે એને લીધે થઈને એને હંમેશા દુઃખનો જ અનુભવ થાય, એને દુઃખનો જ અનુભવ થાય. એટલે એ વખતે પણ છે, અને પછી એના પરિણામ સ્વરૂપે એને જે બંધ પડે છે એને ભવના ભ્રમણ થાય છે, એ પણ દુઃખરૂપે જ છે, એ પણ દુઃખરૂપે જ છે. એટલે એને આકુળતાને કારણે એને દુઃખનો જ અનુભવ થઈ રહ્યો છે, અંતરમાં એને પીડા જ પ્રગટ થઈ છે. એટલે આકળો બનીને એ આકુળતાને દૂર કરવા માટે થઈ અને એ પ્રયત્ન કરે છે. આકુળતા શેની છે? વિષયોની આકુળતા છે, વિષય સુખની આકુળતા છે. વિષય એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયો, પાંચે ઇન્દ્રિયોના વિષયો એમાં આવી જાય, એની આકુળતા છે. તો એને એ આકુળતાને દૂર કરવા માટે એ વિષયોની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે, વિષયોને પ્રાપ્ત કરવા માટે થઈ અને એ પ્રયત્નો કરે છે. એટલે કે ઇન્દ્રિયોના વિષયોના સમૂહને એ ઘેરો ઘાલે છે, અહીંયા શબ્દ મૂક્યો છે. આકળો બનીને મૃગજળ જેવા વિષય ગ્રામને, એટલે ઇન્દ્રિયોના વિષયોના સમૂહને એ ઘેરો ઘાલે છે, એની પાછળ દોડે છે, ઇન્દ્રિયોના વિષયોના સમૂહની પાછળ દોડે છે. અને પોતે તો દોડે છે પણ પાછો બીજાને પણ એમ સલાહ આપે છે, બીજાને પણ એ શીખવાડે છે, એટલે કે આચાર્યપણું પણ કરે છે, પરસ્પર આચાર્યપણું પણ કરે છે. એટલે એ બીજાને પણ એ જ પ્રમાણે એ કરવા માટે પ્રેરણા આપે છે કે તું પણ આ રીતે કરીશ તો તને એમાં સુખ થશે. પોતાને સુખની પ્રાપ્તિ તો થતી નથી, એ તો એમાં ઇન્દ્રિયોના વિષયોની પાછળ દોડે છે, અને પાછો બીજાને પણ એમ દોડવા માટે એ સલાહ આપે છે, બીજાને પણ એ પ્રમાણે અંગીકાર કરાવડાવે છે. એટલે એ રીતે એને આવા કામભોગની જે કથા છે એ ખૂબ સુલભ છે. આપણે તો અહીંયા મૂળ વાત ક્યાંથી શરૂ કરી હતી કે કામભોગની કથા એને સુલભ છે, એ વાત ચાલતી હતી. મૂળ ગાથામાં જે વાત આવી ને કામભોગની કથા એને કઈ રીતે સુલભ છે એ વાત અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને વિસ્તારથી સમજાવી. આજનો સ્વાધ્યાય અહીંયા કામભોગની કથા સુલભ છે ત્યાં સુધી રાખીએ છીએ. અહીંયા એક શબ્દ કૌંસમાં જ બીજો મૂક્યો છે કે સુખે પ્રાપ્ત છે, એટલે સુખે પ્રાપ્ત છે એટલે સરળતાપૂર્વક એને પ્રાપ્ત છે. તેથી કામભોગની કથા તો સૌને સુલભ છે, સુખે પ્રાપ્ત છે એમાં એ કૌંસમાં જે મૂકવામાં આવ્યું છે, એટલે સુખે એટલે સહેલાઈથી એને પ્રાપ્ત છે. એકબીજાને એ સલાહ આપે છે એટલે એમાંથી પણ એને એનું જાણપણું પ્રાપ્ત છે, અને એને અનાદિથી એવું અનુભવ્યું પણ છે અને એનો ખૂબ પરિચય છે, એટલે એને સુલભ છે. હવે આગળ જે કથા એને સુલભ નથી એની વાત આગળ કરશે, તો આવતા સ્વાધ્યાયમાં આપણે એ વાત લઈશું. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્નો હોય તો લઈએ. પ્રભુ, આજના સ્વાધ્યાય સંબંધી પ્રશ્નો હોય તો જ કરજો. જો પ્રશ્ન નથી તો આજનો સ્વાધ્યાય આપણે સુખધામ બોલી અને પૂરો કરીએ. હા બોલો પ્રભુ. જય જીનેન્દ્ર પ્રભુ, જય જીનેન્દ્ર.